સજ્જતા નો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 98, પ્રસારણ તારીખ 11 ડિસેમ્બર 2008. ગુરુવારની સાંજને ખેતી અને જીવન સુધારણાની સાંજ બનાવવા રેડિયો પરતા બેસી ગયેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આ ઉમાના નમસ્કાર.
એ ઉમા બોન, ગઈ 6 તારીખની મીટિંગમાં હું ન આવી હઈકો, એમાં અત્યારે અમારું નામ કા કાઢી નાખ્યું?
મોહનભાઈ, તમારું નામ એટલા માટે નથી બોલી કે આજે તમે પણ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લાના શ્રોતા મિત્રોના પ્રતિનિધિ રૂપ ખેડૂત ભાઈઓ બહેનોની DSC માં મળેલી મીટિંગમાં શી વાતચીત થઈ એ સાંભળવા જ આવ્યા છો.
હા ભાઈ, મારે તો ઘણું આવવાનું મન થતું હો, પણ આ કુદરત વેરી થવા બેઠી છે એટલે ખેતર મૂકીને ક્યાંય જાતા જીવ નથી હાલતો. લ્યો,
ડોક્ટર પરાશરાજીએ પણ મીટિંગમાં એ જ વાત કરી હતી.
હા, પણ તમે જ કહો, પેલા તો જાણે ઠંડી બરોબર પડી નહી, પછી થયા વાદળા, પછી થયો વરસાદ ને તોફાની પવન, એટલે ઠંડી ઓસિંતાની વધી ગઈ. અને વળી પાછું તૈણ જ દીમાં શક્કર ફરી ગયું. લ્યો, ભાદરવા મહિના જેવો તડકો માંડ્યો પડવા, હવે આમાં બાપડો ખેડૂ કરે હું?
મોહનભાઈ, ઠંડી ગરમી વરસાદ અને ખાસ કરીને વાદળ છાયા કે ભેજવાળા વાતાવરણને લીધે લગભગ તમામ શિયાળુ પાકોને થોડી ઘણી માઠી અસર થઈ છે.
હું એની જ વાત કરું છું. ઘઉં, રાઈ, જીરો, સણા, કપા અને આમ વડોદરા કોયર તુવેરના પાકમાં રોગ અને જીવાત શિયાળામાં ક્યારે જોવા ન મળ્યા હોય ને આટલા થઈ ગયા છે. લ્યો,
ડોક્ટર પરાશરાજીએ તો પોતાની જ ખેતીનો દાખલો આપીને કહ્યું હતું
એમ
કે ખેતીમાં જો આગોતરું આયોજન અને તૈયારી કરી રાખ્યા હોય તો ખેતી નિષ્ફળ જવાનો ડર રહેતો જ નથી. હવે તમે જ કહો, જીરુમાં ચરમી કાળીઓ કે સુકારો આવવાનું શરૂ થાય પછી તો આપણે એનો કોઈને ઉપાય પૂછવા જઈએ, અને પછી મેન્કોઝેબ, કાર્બન ડેસિમ કે હેક્ઝાકોનાઝોલ જેવી ફૂગનાશક બજારમાં શોધવા જઈએ તો રોગ કઈ ત્યાં સુધી રાહ જોઈને બેસી રહે ખરો?
ઉમા બેન, તમે માનશો, મેં તો જીરું, ઘઉં ને રઈ વાયવાને તઈએ જ પેલા તો ઈવડી ફૂગનાશક ને ચૂસિયા નાશક દવાઈનો પટ દઈને જ વાયવા હતા. પાછું પેલા પિયત ભેળી ટ્રાયકોડર માય ભેળવી દીધી હતી, પણ તોય માનો કે વાહીથી જરૂર પડે તો સાંટી દેવાય હી અટું ઓલી મિથાઇલ પેરાથિયોન, ઓલી હું કે ક્વિનાલ ફોસ અને એન્ડોસલ્ફાન હોત લાવી જ રાખી, અને જરૂર પડી ત્યાં ઘઉંમાં હોત સાંટી દીધી છે. લ્યો,
બસ આવી જાગૃતિ બધા ખેડૂતોએ બતાવવી જોઈએ.
ઇના જીવે DSC ને સજ્જતા સંઘની ઓલી સલાહ મને બહુ ગમી. હા ઉમાબેન, એક પાકની ભેળો બીજો આંતર પાક વાવવા નો સીઝન હાવ ફેલ જવાની બીકટ નહીં. લ્યો,
એવું તો ઘણા મિત્રો કરતા થઈ ગયા છે. 6 તારીખની મીટિંગમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામ નાની જાગધારના ભગવાનભાઈ સામતભાઈ શિયાળે તો કપાસના પાકમાં અમેરિકન મીઠી મકાઈ વાવીને જીવાતને કાબુમાં રાખવાની સાથે ખૂબ સારો આર્થિક ફાયદો પણ મેળવ્યો છે. સાંભળો એમણે શું કહ્યું હતું.
દર વર્ષે સાહેબ હું એકલો કપાસ વાવતો, બરોબર છે, 10-12 હજાર રૂપિયાનું વેચાણ 1 એકરનું થતું. તો આ સજ્જતાનો સંઘ સાંભળવાથી મને સાથે મકાઈ વાવી છે, સુગર, સ્વીટકોર્ન, સુકર 75%, તો એનાથી મને 10-12 હજાર રૂપિયાની વધારાની આવક આંતરપાક તરીકે મળી, અને બાકીના જે સાહેબ છે એ ઉત્તમ પશુઓ માટે સારો પણ મળ્યો છે મને. બીજા નંબરની માલિકા કે જૈવ જીવત જે આવે છે, ઈયળો આવે છે, થ્રીપ્સ, મેલો, એ બધી તમામે તમામ મીઠી વસ્તુ મકાઈ છે એના ઉપર પરભક્ષી કીટકોની સાથે એ જીવે છે અને કપાસની ઉપર સર જાતી નથી. પછી બીજા નંબરની અંદર કે પૂરજોશમાં પવન આવે તો કપાસ આપણો ઢળતો નથી, ફૂલ પાણી આવે તો પણ ઢળતો નથી, અને વધારે પડતો પવન પણ લાગવા દેતો નથી અંદર મકાઈ વાવવાથી સર. અને અંદરથી ઘણું બધું જાણવા મળે છે. પહેલાં જે રૂઢિસુસ્ત વારસાગત ખેતી કરતા અને જ્યારથી આ 2 વર્ષથી એપિસોડ સાંભળવા મળે છે ત્યારથી ખેડૂતો ઘણા બધા 70% જેટલા જાગૃત થયા, હવે 30% જેવું સર બાકી રહ્યું છે. પણ એ મારી એવી ઈચ્છા છે કે હજી વર્ષ દિવસની અંદર આ એપિસોડ ચાલતું રહે છે, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, તો બધા ખેડૂતો 100% સાક્ષરતા થઈ અભણ ખેડૂત છે પણ સજ્જતા સંઘ સાંભળવાથી સર 100% રિઝલ્ટ ખેતીની અંદર લાવી શકે છે. કાર્યક્રમમાં નથી પણ કાર્યક્રમનો થોડો ટાઈમ લંબાવવાનો છે વધારે, થોડો કારણ કે 15 મિનિટનો જ મળે છે કે 20 કે 25 મિનિટનો મળે, અને કદાચ 1 વીકની અંદર 2 વાર મળે એવી મારી ઈચ્છા છે સાહેબ.
ભગવાન ભાઈ વાહ 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 વાહ, કેવું પડે વાહ, તમારી જેમ હંધાએ જાગવાની જરૂર છે.
હા મોહનભાઈ, એવા જ એક ખેડૂત છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ રડકાના નાનજીભાઈ હેમરાજ પટેલ. એમણે તો દિવેલા વચ્ચે ચોળાનો આંતર પાક લઈને આર્થિક આવક તો વધારી જ, સાથે કઠોળના કારણે જમીનમાં નાઇટ્રોજન સ્થિર થવાથી દિવેલામાં આપવા પડતા પૂરતી ખાતર યુરિયામાં પણ બચત કરી છે. સાંભળો નાનજીભાઈ શું કહ્યું છે.
આપણે ખેતીનો એ ફાયદો થયો કે દિવેલામાં હાર બે હાર વચ્ચે આંતર પાક લેવાનું નક્કી કર્યું અને ચોળાનું વાવેતર કર્યું, તો ચોળાનો 2.5 મહિનાની અંદર તૈયાર થઈ ગયા અને એના પછી અત્યારે દિવેલા પણ તૈયાર થઈ ગયા છે. ચોળાને 12,000 રૂપિયા જેવી 1 એકર મહી મળી ગઈ. અત્યારે દિવેલા ખૂબ સારા છે, એનાથી અમને ખૂબ ફાયદો. અને આ દિવેલામાં જે ચોળાના જે અંદર જે ભાડ્યું હોય એની ફોડલીઓ થાય, એના જે રાજુ જે કલ્ચરના જે અમુક જે બેક્ટેરિયા જે આપણે જમીનમાં સારા કામ કરે, આપણે યુરિયાનો પણ બચત થઈ શકે એમ છે. આ અમે 2 વર્ષથી અમે સાંભળીએ છીએ, અમે ફોન કરી પૂછીએ છીએ, પત્રો લખીએ છીએ, એનાથી અમને ખૂબ જ ફાયદા થયા છે.
વાહ નાનજીભાઈ વાહ 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 વાહ, તમારે જીલે તો દિવેલા વાવનારા હંતાઈને હાલવું.
મોહનભાઈ, મીટિંગમાં ખાસ આવેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગામ મોટી રાંતાઈના શ્રી બાબુભાઈ મગનદાસ પટેલે અપનાવેલા આંતરપાકના પ્રયોગનું હવે એમના ગામના કેટલાય ખેડૂત મિત્રો અનુકરણ કરવા માંડ્યા છે. સાંભળો બાબુભાઈનો અનુભવ સાંભળો.
મને જે અખતરો થયો ને એ વિશે હું કહેવા માંગુ છું. સૌ પ્રથમ હું ખેતરમાં એક જ પાક વાવતો હતો, પણ જયારે આ DSC કાર્યાલય દ્વારા સજ્જતાનો સંઘ ખેતી મનાવે રંગ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, તે કાર્યક્રમ ન્યૂઝ સાંભળી મેં મારા જીવનમાં એનો અમલ કર્યો અને એક ખેતરમાં આંતરપાક તરીકે બીજો પાક શરૂ કર્યો. એટલે આંતરપાક વાવવાથી નવા નવા પાકના વિશેષતા એ મળે છે કે પાકની વૃદ્ધિ સારી થાય છે અને આવકની સારી ઉપજ મળે છે. કારણ કે આ ખતરો મારો જોવા માટે અત્યારે હાલના સમયમાં પણ ખેડૂતો મારા ખેતરમાં આવે જ છે અને મને પૂછે છે કે બાબુભાઈ તમે આ રીતે કર્યું એ અમને તમારા વિશે થોડી માહિતી મળી અને અમે પણ આ વિશે કપાસ સાથે મગફળીનો પાકનો એક અખતરો કર્યો છે અને એમાં વધારે વિશેષ ઉપજ મળી છે. આમાં વધારે એક ફાયદો થયો કે નિંદામણનો નાશ થયો અને કોઈ પાકની વૃદ્ધિ સારી એવી થઈ ગઈ. જે પહેલા જે ખુલ્લો પાક એક જ વાવવામાં આવતો એના કરતાં આવકમાં પણ વધારો થયો છે અને પાકની વૃદ્ધિમાં પણ વધારો થયો છે. ફાલ પણ સારો આવ્યો આવ્યો છે. DSC દ્વારા જે મને આમંત્રણ આપવા આવ્યું તે બદલ DSCના સર્વ કર્મચારી ભાઈઓને મારા હૃદયપૂર્વક આભાર માનું છું.
તમારી વાત હાવ સાચી છે બાબભાઈ, હવે ખેતીમાં નુકસાન ઘટાડવા કાંક નવું તો કરવું જ જોઈએ.
મોહનભાઈ, રાજકોટ જિલ્લાના ગામ મોટી પાનેલીના પ્રયોગશીલ ખેડૂત વાળા જશવંતસિંહે કેવો નવો પ્રયોગ કર્યો છે એ સાંભળીએ.
જયારે હું ઘઉંનું વાવેતર કરતો હતો ત્યારે મેં એવું વિચાર્યું કે જો આખા પાડાની અંદર ઘઉંનું વાવેતર થાય, આપણે આપતા હોય ત્યારે જે પીએચ જોવા માટે આપણે જવું પડે અને ઘઉંના છોડ જે કચરાય તે પછી જયારે ઠંડીના સમયમાં છોડ ઉપર જે ઠાર ઝાકર હોય તો એ સમયે આપણા કપડાં ભીના થાય, એટલે એ વિચારે મેં 22 કેરા ઘઉં પછી વચ્ચે 2 કેરા ચણા પાછા વળી 20-22 કેરા ઘઉંના વળી પાછા 2 ચણા કે જેથી કરી પીએચ પાણી જોવા માટે ચણાની વચ્ચેની જે જગ્યા હોય એની અંદર આપણે જઈ અને પછાટ બાજુ આપણે પીએચ જોઈ શકીએ કે જેને હિસાબે આપણા ઘઉંના જે છોડનો નાશ થાય છે જે પગની જે કચરાઈને એ અટકે, આપણે ઉત્પાદન પૂરું મળે અને બીજા નંબરમાં એનેથી કે જ્યારે આપણે પીએચ આપતા હોય તે સમયે જો પવન હોય તો બધા ઘઉં જે ઢળે એને બદલે વચ્ચે જગ્યા છોડવાથી કે જે પવન આવતા પવન થોડો ફેંકાય ફંટાઈ જાય જેને કારણે કે આપણો પાક બધો પીએચના સમયે ઢળે નહીં.
DSC અને સજ્જતા સંઘ તો એકદમ સમયસર અને ખૂબ કામની વાત દર ગુરુવારે કરે છે જ. એનો અમલ કરવામાં જેટલી ચીવટ રાખીએ એટલું નુકસાન ઓછું અને ફાયદો વધારે.
બરાબર.
તમને યાદ છે દિવાળી પહેલા છેલ્લા વરસાદ વખતે આપણે બધા મિત્રોને ચેતવ્યા હતા, એમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ મોટી માંડવાળીના ભીખાભાઈ ખમણ પણ હતા. એમણે એ સલાહ માનેલી, તેથી કેવી રીતે નુકસાનમાંથી બચી ગયા એની વાત એમણે મીટિંગમાં કરી હતી. સાંભળો.
છેલ્લા વરસાદ થવાનો બાકી હતો ગુજરાતમાં ત્યારે આ કાર્યક્રમ દ્વારા સાંભળવા મળ્યું કે હજી વરસાદ આવશે, ત્યારે મારો બાજરીનો પાક તૈયાર હતો તે મેં 2 દિવસ પહેલા લણીન અને યોગ્ય વ્યવસ્થા કરી દીધી, એમાંથી મારો પાક પલળતો અટકી ગયો અને બાજરી પણ સારી રહી ગઈ.
ઉમા બોન, ક્યારે ઉતાવળ કરવી અને ક્યારે ધીરજ રાખવી એની સલાહ મને લાગે છે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ જેવી ઘાયતા તો કોઈ નથી દેતું.
ભીખાભાઈ પણ એ જ કહ્યું છે. સાંભળી,
આ કાર્યક્રમમાં આ સમયસર માહિતી આપે છે. જ્યારે ઠંડી ઓછી પડવાની હતી અને ઓક્ટોબર મહિનામાં ખૂબ ગરમી પડવાની હતી, ત્યારે સાહેબે વાત કરી કે શિયાળુ પાકની ઉતાવળ કરવી નહીં, જેથી કરીને શિયાળુ પાક ઉપર વિપરીત અસર પડે છે, પીળો પડી જાય છે. જે શિયાળુ પાક પહેલા વાવ્યા ઘઉં ને એવું બધું વહી ગયું, ડુંગળીના પાન પીળા પડી ગયા, એવું બધું થયું છે. વહેલા વાવવાથી નુકસાન થયું છે, ચણાને પણ નુકસાન થયું છે. હા, ફાયદા કરતા નુકસાનમાંથી જ બચાવી શકે. અને છેલ્લા છેલ્લી દરેક વખતની માહિતી સમયસર પહોંચાડે છે.
લાખ રૂપિયાની વાત કર્યો ભીખાભાઈ, અને એટલા જ તો આજ આખા ગુજરાતમાં ગુરુવારની હાંજે પ્રાદેશિક સમાચાર પૂરા થાય ત્યાં સુધીમાં તો લાખો ખેડૂત ભાઈ બહેનો રેડિયો ફરતા ગોઠવાઈ જાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાત સીતાપુરના યુવાન ખેડૂત મિત્ર ગંભીર સિંહે પણ એ જ કહ્યું છે. સાંભળો.
કાર્યક્રમની દ્રષ્ટિએ ખરેખર તો આજે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, જે અત્યારે બહોળા પ્રમાણની અંદર જે ખેડૂતોના અનુભવો જોઈએ છીએ, આપણે સાંભળી છીએ દીવાદાંડીમાં એમના અનુભવો જોઈએ છીએ, તો આપણને ખ્યાલ આવે કે ઓહો, આ તો બહુ વિશાળ મેદની ઉમટી પડી છે કે જે ખરેખર સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ એ ગુજરાત સર કરીને બતાવશે. એના વિશે તો આપણે જે આ DSC જે ફોનની વ્યવસ્થા જે કરી છે, ફ્રી સેવા છે, તો એ બહુ ખરેખર સારી સેવા છે. નાના અને જે પછાત વર્ગના ખેડૂતો છે એને ઘણો બધો લાભ થશે.
આપણે બધા ખેતીમાં રસાયણોનો ઉપયોગ ઘટાડીએ અને કુદરતી કે જૈવિક ખેતી તરફ પાછા વળીએ. ડોક્ટર પરાશરાજીએ એ જ કહ્યું હતું કે લીલી ઈયળનો ઉપદ્રવ રોકવા એન્ડોસલ્ફાન, ક્વિનાલફોસ કે મોનોક્રોટોફોસ છાંટવાથી જેવું પરિણામ મળે એવું જ પરિણામ ઈયળોના વાયરસના દ્રાવણ NPV નો છંટકાવ કરવાથી કે પરભક્ષી ક્રાઇસોપા ભમરી ખેતરમાં છોડવાથી પણ મળી શકે છે. અને ગંભીર સિંહે તો વનસ્પતિમાંથી જ જંતુનાશક દવા બનાવવાનો પ્રયોગ કર્યો છે.
પણ એની વિગતે વાત છે ને આપણે આવતા ગુરુવારે કરવી જ પડશે. આ તો જુઓ તો ખરા, ઘડિયાળનો કાંટો એની ના પાડે છે.
પણ મોહનભાઈ, આજનો ઇનામી સવાલ નહીં પૂછીએ કે પછી 90મા કાર્યક્રમના ઇનામ વિજેતા મિત્રોના નામ જાહેર નહીં કરીએ તો ખેડૂત મિત્રો જવાની ના કહેશે.
હા, એ હટું તો હંધાય ટાપીને બેઠા છે. પૂછી જ નાખો આજનો પ્રશ્ન.
તો લખો મિત્રો, 98મા કાર્યક્રમનો સવાલ છે. વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં પાકમાં કઈ દવાની વધુ જરૂર પડે છે? દર ગુરુવારની જેમ ફોનથી જવાબ રેકોર્ડ કરાવવા અત્યારથી લઈને રાતના 9:30 સુધી 0 27 17 235 995 જોડીને વાત કરી જ લેવાની.
એટલે 90મા પ્રોગ્રામમાં ઇનામ જીતનારા ભાઈઓ બહેનોની જેમ તમારું નામ 2 મહિના પછી કદાચ જાહેર થઈ જાય.
એ પણ તૈયાર જ છે મોહનભાઈ. 90મા કાર્યક્રમના બીજા ઇનામના વિજેતાની જાહેરાત તમે કરો.
હા તો ભાઈઓ બહેનો, 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ મોરી ખાના પ્રેમજીભાઈ દલારામભાઈ જોશી.
અને 251 રૂપિયાનું પ્રથમ ઇનામ જીતી જાય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડીના વસંતભાઈ ભાથડભાઈ વસાવા.
તમને બેવને અને બીજા મારા જેવા હંધાયને આ મોહન ગોકળ બાવળિયાના ધન્યવાદ.
મોહનભાઈ, બીજી બધી ચીજ વસ્તુઓના વેચાણમાં મંદી આવશે, પણ અનાજ, કઠોળ, તેલીબિયા કે કપાસ અને શાકભાજી જેવી ખોરાકી ચીજ વસ્તુઓની માંગ એવી ને એવી જ રહેવાની છે, બલકે વધવાની છે. એટલે કે ખેતી તો અમર વ્યવસાય છે.
નીમા ગમે માર્ગદર્શન જરૂર હોય તો ફોન ની હારે ટપાલે લખી નાખવાની. સરનામું તો હવે ગામે ગામ ગાંજતું થઈ ગયું છે. સજ્જતા નો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો ઉદ્દેશ પણ એક જ છે, ગુજરાતના નાનામાં નાના ખેડૂતને પગભર કરવાનો.
એટલે ભૂલ્યા વગર સંબંધ જાળવી રાખજો અને પ્રોગ્રામ સાંભળીને ફોન કરતા રહેજો કે ટપાલ લખતા રહેજો. એટલી ભલામણ હારે અત્યારે કઈ દે.
નમસ્તે.